એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં. હું છું આપનો યજમાન
અને હું છું નિષ્ણાત વક્તા. આજની આપણી વાતચીત એક એવી દુનિયામાં લઈ જશે જે ખૂબ ભવ્ય છે, જટિલ છે અને હા, આપણી સંસ્કૃતિ સાથે પણ ક્યાંક ને ક્યાંક જોડાયેલી છે.
બિલકુલ. આજે આપણે ડી કર્ન હોલોમેનના પુસ્તક ધી ઓર્કેસ્ટ્રા પર ઊંડાણપૂર્વક વાત કરીશું. આપણે મોટાભાગે ઓર્કેસ્ટ્રાને બસ સુંદર સંગીત વગાડતા કલાકારોના સમૂહ તરીકે જોઈએ છીએ, ખરું ને?
હા, પણ આ પુસ્તક એની પાછળનો ઇતિહાસ, એની અંદરની સામાજિક ગતિશીલતા અને એનું જે સાંસ્કૃતિક મહત્વ છે એને ખોલી આપે છે.
અને આપણો હેતુ પણ એ જ છે. ખાલી ઓર્કેસ્ટ્રા શું છે એ નહીં, પણ સદીઓથી સમાજમાં એની ભૂમિકા શું રહી છે, એનો અસલ હેતુ શું રહ્યો છે એ સમજવાનો પ્રયાસ કરીશું.
અને મને લાગે છે કે આ જાણવું આજે ખાસ જરૂરી છે. જુઓ ને, દુનિયા કેવી વ્યક્તિગત અને ડિજિટલ થતી જાય છે, તો આવા સમયમાં ઓર્કેસ્ટ્રા જેવા સામૂહિક જીવંત કલા સ્વરૂપનું શું સ્થાન? શું એ ભૂતકાળની વાત છે
કે પછી એની જરૂર આજે ઉલટાની વધી ગઈ છે?
બરાબર. હોલોમેન આપણને આ સવારોના જવાબ શોધવામાં એટલે કે એક દિશા આપે છે.
તો ચાલો શરૂ કરીએ આ રસપ્રદ સફર. પહેલા લેખક વિશે જાણીએ. ડી કર્ન હોલોમેન કોણ છે? આ વ્યક્તિ
ડી કર્ન હોલોમેન એ અમેરિકાના ખૂબ જાણીતા સંગીતશાસ્ત્રી અને સાંસ્કૃતિક ઇતિહાસકાર છે. ઘણા વર્ષો યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા ડેવસમાં પ્રોફેસર રહ્યા અને એમની ખાસિયત ફ્રેન્ચ સંગીત છે. ખાસ કરીને બર્લિયોઝ નામના સંગીતકાર પર એમનું ઘણું કામ છે. પીએચડી પણ પ્રિન્સ્ટન જેવી યુનિવર્સિટીમાંથી કર્યું છે.
એટલે વિદ્વાન તો છે જ, પણ એવું તો શું છે એમનામાં જે આ પુસ્તકને ખાસ બનાવે?
સૌથી મહત્વની વાત એ છે કે એ ખાલી થિયોરીવાળા પ્રોફેસર નથી, એ પોતે એક કુશળ કંડક્ટર પણ રહી ચૂક્યા છે. એમણે તો યુસી ડેવિસ સિમ્ફની ઓર્કેસ્ટ્રા શરૂ પણ કરાવ્યું હતું અને વર્ષો સુધી ચલાવ્યું.
અચ્છા, એટલે એ ઓર્કેસ્ટ્રાને અંદરથી પણ જાણે છે, સંગીતકાર તરીકે, નેતા તરીકે?
ચોક્કસ. એટલે જે માત્ર બહારથી નથી જોતા, એમને ખબર છે કે રિહર્સલમાં શું થાય, સંગીતકારો શું અનુભવે, કંડક્ટરના પડકારો શું હોય. આ અનુભવ અને જ્ઞાનનું જે મિશ્રણ છે ને, એ જ એમનો લખાણને અલગ પાડે છે.
આ તો ખરેખર અનોખી વાત કહેવાય. શૈક્ષણિક ઊંડાણ અને વ્યવહારુ અનુભવ બંને સાથે.
હા, અને એટલે જે સંગીતની જે ગૂંચવણભરી બાબતો છે કે પછી ઓર્કેસ્ટ્રાનું સંચાલન કેવી રીતે થાય, એ બધું સામાન્ય લોકોને પણ સમજાય એવી રીતે સરળ ભાષામાં મૂકી શકે છે, એટલે જ આ પુસ્તક આટલું મહત્વનું છે.
સરસ. તો હવે સીધા પુસ્તકના હાર્દ પર આવીએ. હોલોમેન ઓર્કેસ્ટ્રા વિશે મૂળભૂત રીતે શું કહેવા માંગે છે? એમનો મુખ્ય વિચાર શું છે?
હોલોમેનનો મુખ્ય વિચાર એ છે કે ઓર્કેસ્ટ્રા કોઈ મ્યુઝિયમમાં મૂકેલી જૂની વસ્તુ નથી, સ્થિર નથી. એ તો એક જીવંત વસ્તુ છે જે શ્વાસ લે છે, બદલાય છે અને છેલ્લા 400 વર્ષથી સતત વિકસી રહ્યું છે.
એટલે એક જીવંત સંસ્થા જેવું
ચાલે છે. જે કલા વિશેની કલ્પનાઓ છે એ બધું જ આપણને ઓર્કેસ્ટ્રામાં દેખાય છે.
એટલે કે ઓર્કેસ્ટ્રાને સમજવું હોય તો ખાલી સંગીત સાંભળવું પૂરતું નથી, ઇતિહાસ, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર આ બધું જોવું પડે. એની ભૂમિકા ઘણી મોટી છે એમ.
ચોક્કસ. હોલોમેન એ જ કહે છે, ઓર્કેસ્ટ્રાનો વિકાસ સમાજના વિકાસ સાથે જોડાયેલો છે. જેમ સમાજ બદલાયો, રાજાશાહી ગઈ, લોકશાહી આવી, ઉદ્યોગો આવ્યા, એમ ઓર્કેસ્ટ્રા પણ બદલાયું. વાદ્યો બદલાયા, સંગીત બદલાયું, એને પૈસા ક્યાંથી મળે એ બદલાયું, એની ભૂમિકા બદલાઈ.
આ પુસ્તક ક્યાંથી ક્યાં સુધીની વાત કરે છે? એનો વ્યાપ કેટલો છે?
એ આપણને છેક 17મી સદીના યુરોપના રાજદરબારમાં લઈ જાય છે, જ્યાં નાના અમથા સમૂહો હતા. ત્યાંથી શરૂ કરીને આજની મોટી, સેંકડો સભ્યોવાળી, દુનિયાભરમાં જાણીતી પ્રોફેશનલ ઓર્કેસ્ટ્રા સુધીની આખી સફર કરાવે છે.
વાહ.
અને એ ખાલી ઇતિહાસ નથી કહેતું. ઓર્કેસ્ટ્રા કામ કેવી રીતે કરે છે, એના ભાગો, વાદ્યો, કંડક્ટર, પેલી લખેલી નોટ્સ એટલે કે સ્કોર એ કેવી રીતે વિકસ્યા, એને ચલાવવા પૈસા ક્યાંથી આવે, સમાજમાં એનું સ્થાન કેમ બદલાયું, આ બધું સમજાવે છે. પુસ્તકનો મુખ્ય હેતુ જ એ છે કે સંગીત પ્રેમી હોય કે સામાન્ય માણસ, બધા ઓર્કેસ્ટ્રાના આ અનેક પાસાઓને સમજે, એની ભૂમિકા અને હેતુને ઓળખે.
બહુ જ રસપ્રદ લાગે છે. ચાલો હવે થોડા ઊંડા ઉતરીએ. પુસ્તકના કેટલાક મુખ્ય ભાગો જોઈએ. શરૂઆત કરીએ ઓર્કેસ્ટ્રાના જે મૂળભૂત તત્વો છે, વાદ્યો, કંડક્ટર, સ્કોર, એનાથી.
હા, તો હોલોમેન પહેલા ઓર્કેસ્ટ્રાના જે પાયાના ઘટકો છે એની વાત કરે છે. જેમ કે વાદ્યો, આપણે જાણીએ છીએ ચાર મુખ્ય પરિવારો છે. તંતુવાદ્યો એટલે કે સ્ટ્રિંગ્સ,
વાયોલિન, સેલો વગેરે,
બરાબર. પછી કાષ્ઠવાદ્યો એટલે વુડવિન્ડ્સ, વાંસળી, ક્લેરિનેટ. પિત્તળવાદ્યો એટલે કે બ્રાસ, ટ્રમ્પેટ, હોર્ન. અને તાલવાદ્યો એટલે પરક્યુઝન, ડ્રમ્સ, ટિમ્પાની, એ બધું.
પણ આ વાદ્યો હંમેશાથી આવા નહોતા, ખરું ને? ઘણો ફેરફાર થયો છે એમાં.
બિલકુલ સાચી વાત. પુસ્તક એ જ બતાવે છે કે ટેકનોલોજીએ કેવો ભાગ ભજવ્યો. દાખલા તરીકે, શરૂઆતમાં વોયોલ પરિવારના વાદ્યો હતા, જેનો અવાજ થોડો નરમ હતો. ધીમે ધીમે એની જગ્યાએ વધુ તેજસ્વી અને જોરદાર અવાજવાળા વાયોલિન પરિવારે લીધી. આજના ઓર્કેસ્ટ્રાનો મુખ્ય આધાર જ સ્ટ્રિંગ્સ છે.
અને પેલા બ્રાસ વાદ્યોમાં પણ કંઈક ક્રાંતિ આવેલી ને, વાલ્વ સિસ્ટમ.
હા, 19મી સદીમાં એ બહુ મોટો ફેરફાર હતો. વાલ્વ આવવાથી ટ્રમ્પેટ અને હોર્ન જેવા વાદ્યો બધા જ સ્વર એટલે કે ક્રોમેટિક સ્કેલ વગાડી શકતા થયા. પહેલાં એવું નહોતું. આનાથી સંગીતકારો માટે જાણે નવા દરવાજા ખુલી ગયા.
અચ્છા, એટલે સંગીતકારો જે પહેલાં વિચારી પણ નહોતા શકતા એ હવે શક્ય બન્યું.
બરાબર. અને વુડવિન્ડ્સમાં પણ થિયોબાલ્ડ બોહમે નવી કી સિસ્ટમ શોધી, ખાસ કરીને વાંસળી માટે, જેનાથી એ વગાડવામાં વધુ સહેલા અને સચોટ બન્યા. આ બધું શું બતાવે છે? કે વાદ્ય બનાવનારાઓની શોધખોળોએ વેગનર જેવા સંગીતકારોની કલ્પનાને પાંખો આપી. એટલે કે ટેકનોલોજી અને કલા સાથે ચાલે છે. ઓર્કેસ્ટ્રાની અભિવ્યક્તિની ક્ષમતા એની ભૂમિકા એક અભિવ્યક્તિના સાધન તરીકે વિસ્તરતી ગઈ.
વાદ્યોની વાત તો થઈ, પણ આટલા બધા લોકોને એક સાથે રાખવા માટે પેલો સ્કોર અને કંડક્ટર, એમની ભૂમિકા પણ બહુ મહત્વની હશે.
ચોક્કસ. શરૂઆતમાં સંગીતનો સ્કોર એટલે કે લખેલી નોટ્સ એ ખાલી રૂપરેખા જેવો હતો. ઘણું બધું પરંપરા પર અને એ સમયના લીડર, જેમ કે મુખ્ય વાયોલિન વાદક, એના પર આધાર રાખતું. પણ જેમ જેમ સંગીત જટિલ થતું ગયું, એમ સંગીતકારોએ વધુ ને વધુ ચોક્કસ સૂચનાઓ, ક્યાં જોરથી વગાડવું, ક્યાં ધીમેથી, ગતિ કેવી રાખવી, એ બધું સ્કોરમાં લખવાનું શરૂ કર્યું.
એટલે રચના પર સંગીતકારનો કંટ્રોલ વધતો ગયો.
બરાબર. અને કંડક્ટર, આજે જે આપણે જોઈએ છીએ સફેદ લાકડી સાથે ઉભેલા માસ્ટરો, એ ભૂમિકા કેવી રીતે બની, એ પણ એક મજાની વાત છે.
હા, એ કોને?
પહેલા તો પેલો કીબોર્ડ વગાડનાર કે મુખ્ય વાયોલિન વાદક, કોન્સર્ટ માસ્ટર, જે ઇશારા કરતો. પછી આવ્યા લુલી જેવા, જે ફ્રાન્સમાં હતા. એ તો એક મોટી લાકડી જમીન પર પછાડીને તાલ જાળવતા.
શું વાત કરો છો, લાકડી પછાડીને?
હા. અને કહેવાય છે કે એકવારે લાકડી ભૂલથી એમના પોતાના પગ પર વાગી ગઈ, ઘા પાકી ગયો અને એમાં જ એમનું મૃત્યુ થયું.
બાપરે, આ તો ઓર્કેસ્ટ્રાના ઇતિહાસનું કેવું નાટકીય પાનું. પણ આજના જેવા કંડક્ટર ક્યારે આવ્યા?
એ 19મી સદીમાં થયો. ઓર્કેસ્ટ્રા મોટા થયા, સંગીત જટિલ બન્યું, એટલે એક અલગથી નેતાની જરૂર પડી. મેન્ડેલસોહન, બર્લિઓઝ અને ખાસ કરીને વેગનર, આ લોકોએ આધુનિક કંડક્ટરની ભૂમિકા ઘડી. હવે ખાલી તાલ આપનાર ટાઈમકીપર ન રહ્યા.
તો શું બન્યા?
એ બન્યા સંગીતના અર્થઘટનકાર, ઇન્ટરપ્રેટર. એમનું કામ હવે ખાલી સમય સાચવવાનું નહીં, પણ સંગીતનો ભાવ શું છે, એની પાછળનો વિચાર શું છે, એને ઓર્કેસ્ટ્રાના 100-100 સંગીતકારો પાસે એક અવાજમાં એક ભાવ સાથે રજૂ કરાવવાનું બન્યું. એટલે કંડક્ટર જાણે ઓર્કેસ્ટ્રાનું મગજ અને હૃદય બંને બન્યા. એ ઓર્કેસ્ટ્રાની કલાત્મક દિશા, એનો હેતુ નક્કી કરે છે.
આ તો થઈ ઘટકોની વાત. હવે જોઈએ કે સમય સાથે ઓર્કેસ્ટ્રા પોતે કેવી રીતે બદલાયું, એની ઐતિહાસિક સફર. હોલોમેનાને કેવી રીતે જુએ છે?
હોલોમેન ઓર્કેસ્ટ્રાના ઇતિહાસને જુદા જુદા યુગોમાં વહેંચીને સમજાવે છે અને દરેક યુગમાં એની ભૂમિકા અને હેતુ કેવી રીતે ફર્યા એ બતાવે છે. શરૂઆત બરોક યુગથી, આશરે 1600 થી 1750. ત્યારે ઓર્કેસ્ટ્રા મોટે ભાગે રાજાના દરબારમાં કે ચર્ચમાં હતા. ફ્રાન્સમાં લુઈ ચૌદ્રમના દરબારમાં પેલા 24 વાયોલિન્સ ઓફ ધ કિંગ બહુ જાણીતા હતા, શિસ્ત અને સ્ટ્રિંગ્સનું વર્ચસ્વ. એ વખતે કોરેલી, વિવાલ્દી, બાખ, હેડલ જેવા સંગીતકારો થયા. એમણે કોન્સર્ટો ગ્રોસો જેવા સ્વરૂપ બનાવ્યા. ઓર્કેસ્ટ્રા નાનું હતું, લવચીક હતું, અને પેલો બાસો કન્ટિન્યુઓ એટલે કે સતત ચાલતી બાસ લાઇન એ બહુ મહત્વની હતી.
પછી આવ્યો ક્લાસિકલ યુગ, આશરે 1750 થી 1820. ત્યાં શું મુખ્ય હતું?
ક્લાસિકલ યુગમાં સંતુલન, સ્પષ્ટતા અને વ્યવસ્થા પર ભાર હતો. આ હેડન, મોઝાર્ટ અને શરૂઆતના બીથોવનનો સમય. ઓર્કેસ્ટ્રા થોડું મોટું થયું, વાદ્યોના વિભાગો નક્કી થયા. જર્મનીમાં મેનહાઇમ ઓર્કેસ્ટ્રા બહુ પ્રખ્યાત હતું એની ચોકસાઈ માટે, અને ખાસ પેલી મેનહાઇમ ક્રિસેન્ડો, અવાજ ધીમે ધીમે વધારવાની અસર માટે.
અચ્છા,
હેડને સિમ્ફનીને મુખ્ય સ્વરૂપ બનાવ્યું. મોઝાર્ટે વુડવિન્સનો જે સૂક્ષ્મ ઉપયોગ કર્યો એ અદ્ભુત હતો. આ યુગનું ઓર્કેસ્ટ્રા એ સમયના જે પ્રબુદ્ધ યુગના વિચારો હતા ને, તર્ક, સ્પષ્ટતા, એનું સંગીતમાં પ્રતિબિંબ હતું. એની ભૂમિકા એકદમ ઉચ્ચ કક્ષાનું બુદ્ધિગમ્ય મનોરંજન આપવાની હતી.
અને પછી આવ્યો રોમેન્ટિક યુગ, આશરે 1820-1900. અહીં તો બધું બદલાઈ ગયું હશે, ખરું ને? વધુ લાગણી, વધુ નાટક.
હા હા, બિલકુલ. રોમેન્ટિક યુગમાં તો ઓર્કેસ્ટ્રાના કદમાં, એની શક્તિમાં, એની ભાવનાત્મક અભિવ્યક્તિમાં જાણે ધડાકો થયો. અને એના પિતામાં એટલે બીથોવન, એમની સિમ્ફોનીઓ, ખાસ કરીને ત્રીજી પછીની, એણે ક્લાસિકલ નિયમો તોડી નાખ્યા. વ્યક્તિગત સંઘર્ષ, વીરતા, ઊંડી લાગણીઓ, એ બધું આવ્યું.
એમણે નવા વાદ્યો પણ ઉમેર્યા હતા ને?
હા, પિકોલો, કોન્ટ્રાબસૂન, ટ્રોમ્બોન, એનાથી ઓર્કેસ્ટ્રાના રંગો વધ્યા. પછી બર્લિઓઝ આવ્યા. એમણે તો ઓર્કેસ્ટ્રાનો ઉપયોગ જાણે વાર્તા કહેવા માટે કર્યો. સિમ્ફોની ફેન્ટાસ્ટિકમાં તો મનોવૈજ્ઞાનિક ચિત્રણ છે.
અને વેગનર, એમનો શું પ્રભાવ રહ્યો?
વેગનરના ઓપેરા તો ભવ્ય હતા. એમના માટે એમને વિશાળ ઓર્કેસ્ટ્રા જોઈતું હતું. બ્રાસ વિભાગ બહુ શક્તિશાળી. એમણે તો વેગનર ટ્યુબા જેવા નવા વાદ્યો પણ બનાવડાવ્યા. આ જ યુગમાં ચાઇકોવ્સ્કી, ડ્વોરાક, બ્રહ્મ્સ જેવા સંગીતકારોએ પોતપોતાના દેશના રંગો ઉમેર્યા. એટલે રોમેન્ટિક ઓર્કેસ્ટ્રા વ્યક્તિવાદ, રાષ્ટ્રવાદ, પ્રકૃતિ પ્રેમ, ભવ્યતા, આ બધાનું વાહન બન્યું. એનો મુખ્ય હેતુ શ્રોતાઓને ભાવનાત્મક રીતે હચમચાવી નાખવાનો હતો.
અને 20મી સદી, ત્યાં તો ઘણા બધા પ્રવાહો આવ્યા હશે.
20મી સદીની શરૂઆતમાં માહલર અને રિચર્ડ સ્ટ્રોસે રોમેન્ટિક ઓર્કેસ્ટ્રાને એના કદ અને જટિલતાની ટોચ પર પહોંચાડ્યો. માહલરની સિમ્ફની તો જાણે આખી દુનિયાને સમાવી લે. પણ પછી પછી આ ભવ્યતા સામે પ્રતિક્રિયાઓ પણ આવી.
જેમ કે
સ્ટ્રોવિન્સ્કીનું ધ રાઇટ ઓફ સ્પ્રિંગ. એણે લય અને અવાજના ઉપયોગથી સંગીત જગતમાં ખળભળાટ મચાવી દીધો. શોઇનબર્ગ અને એમના સાથીઓએ પરંપરાગત સુરાવત તોડી નાખી, એ ટોનેલિટી આવી. બીજી તરફ નિયો ક્લાસિસિઝમ આવ્યું, જેણે ફરી પાછા બરોક અને ક્લાસિકલ યુગની સ્પષ્ટતા તરફ જવાનો પ્રયાસ કર્યો.
આ સમયમાં ઓર્કેસ્ટ્રાની ભૂમિકા પણ વધી હશે ને? ફિલ્મોમાં એનો ઉપયોગ શરૂ થયો.
હા, એ બહુ જ મહત્વનો મુદ્દો છે. 20મી સદીમાં ઓર્કેસ્ટ્રાએ ઘણી નવી ભૂમિકાઓ ભજવી. સિનેમા આવ્યો એટલે ફિલ્મ સ્કોર માટે ઓર્કેસ્ટ્રા અનિવાર્ય બન્યો. જ્હોન વિલિયમ્સ જેવાએ તો કમાલ કરી દીધી. રેડિયો અને રેકોર્ડિંગને લીધે લાખો લોકો સુધી ઓર્કેસ્ટ્રાનું સંગીત પહોંચ્યું.
એટલે એની પહોંચ વધી.
હા, અને સિબેલિયસ ફિનલેન્ડ કે શોસ્તાકોવિચ સોવિયેટ યુનિયન જેવા માટે એ રાષ્ટ્રીય ઓળખનું પ્રતીક બન્યું. અવંતગાર્ડ સંગીતકારોએ એના પરંપરાગત સ્વરૂપને પડકાર્યો. એટલે 20મી સદીનું ઓર્કેસ્ટ્રા એક અત્યંત બહુમુખી સાધન બની ગયું. એના હેતુઓ અને કાર્યો સતત બદલાતા રહ્યા, વિસ્તરતા રહ્યા.
આખી ઐતિહાસિક સફર બતાવે છે કે ઓર્કેસ્ટ્રા કેટલું ગતિશીલ રહ્યું છે. પણ હોલોમેન એને ખાલી કલા સ્વરૂપ તરીકે નથી જોતા, એક સંસ્થા તરીકે પણ જુએ છે. તો આજના આધુનિક ઓર્કેસ્ટ્રાનું જીવન કેવું હોય છે? પડદા પાછળ શું ચાલે છે?
હા, પુસ્તકનો એક મોટો હિસ્સો આના પર છે. એ આપણને અંદર લઈ જાય છે. સંગીતકાર બનવું હોય તો કેવી અઘરી ઓડિશન પ્રક્રિયામાંથી પસાર થવું પડે. રોજના કલાકોના રિહર્સલ. ઓર્કેસ્ટ્રાની અંદર પણ પાવર સ્ટ્રક્ચર હોય છે. મુખ્ય વાદક કોણ, બીજા સભ્યો કોણ, જુદા જુદા વિભાગો વચ્ચે કેવા સંબંધો હોય. અને હા, ઘણીવાર સંગીતકારોના હિત માટે યુનિયનો પણ હોય છે.
એટલે કે એ એક નોકરીનું સ્થળ પણ છે, જ્યાં માણસો કામ કરે છે, સંબંધો બંધાય છે, તણાવ પણ હોય છે. અને આ બધું ચલાવવા પૈસા ક્યાંથી આવે? આટલી મોટી સંસ્થા સસ્તી તો ન જ હોય.
જરાય નહીં. આધુનિક ઓર્કેસ્ટ્રાનું અર્થતંત્ર બહુ જ જટિલ છે. ટિકિટ વેચીને જે પૈસા આવે એ તો ખર્ચનો નાનો ભાગ જ પૂરો પાડે, બાકી તો ખાનગીદાતાઓ, કંપનીઓની સ્પોન્સરશિપ, ફાઉન્ડેશનની મદદ અને જો સરકાર આપે તો સરકારી ગ્રાન્ટ્સ, એના પર આધાર રાખવો પડે. એટલે પૈસા ઊભા કરતા રહેવું એ મેનેજમેન્ટ માટે બહુ મોટો પડકાર છે.
અને હોલોમેન આજના સમયમાં ઓર્કેસ્ટ્રા સામે જે પડકારો છે એની પણ વાત કરે છે.
હા, ચોક્કસ. પુસ્તક વર્તમાન પડકારોની ચર્ચા કરે છે જે ઓર્કેસ્ટ્રાના ભવિષ્ય અને એના હેતુ પર સવાલ ઊભા કરે છે. જેમ કે એમના જે પરંપરાગત શ્રોતાઓ છે એમની ઉંમર વધી રહી છે, યુવાનોને આકર્ષવામાં તકલીફ પડે છે, પૈસાની ખેંચ હંમેશા રહે છે.
અને શું વગાડવું એના પર પણ ચર્ચા થતી હશે ને?
બરાબર, પ્રોગ્રામિંગની ચર્ચા. શું ખાલી જૂની જાણીતી ક્લાસિકલ રચનાઓ જ વગાડવી જોઈએ, જેને કેનન કહે છે, કે પછી નવા સંગીતકારોને, સ્ત્રીઓને, અલગ અલગ સંસ્કૃતિના સંગીતકારોને પણ સ્થાન આપવું જોઈએ? આ બધા સવાલો ઓર્કેસ્ટ્રાની આજની સુસંગતતા અને એની ભૂમિકા વિશે વિચારવા મજબૂર કરે છે.
સમજાયું. તો ઓર્કેસ્ટ્રા એક કલાત્મક સમૂહ છે, એક કાર્યસ્થળ છે, એક બિઝનેસ છે અને એક સાંસ્કૃતિક સંસ્થા પણ છે. આટલી વાતચીત પછી ચાલો હોલોમેનના પુસ્તકમાંથી જે મુખ્ય થીમ કે સંદેશા મળે છે એને તારવીએ, જે ઓર્કેસ્ટ્રાની ભૂમિકા અને હેતુને વધુ સ્પષ્ટ કરે.
ચોક્કસ. મને લાગે છે કે પહેલી અને સૌથી મહત્વની થીમ છે સંગીતમાં લોકશાહી અને વંશવેલો, એનો વિરોધાભાસ છે. તે જુઓ, કંડક્ટરના રૂપમાં એક સ્પષ્ટ લીડર છે, પણ સંગીત સારું ત્યારે જ બને જ્યારે દરેક સંગીતકાર પૂરી શિસ્તથી સહકાર આપે, એકબીજાને સાંભળે.
એટલે વ્યક્તિગત કૌશલ્ય અને સામૂહિક જવાબદારી બંને જોઈએ.
બરાબર. આ એક અનોખું સંતુલન છે. કદાચ પશ્ચિમી સમાજના પોતાના આદર્શોનું પણ એ પ્રતિબિંબ છે. આ એની સંચાલકીય ભૂમિકા છે.
બીજી થીમ આપણે જોઈ, ટેકનોલોજી અને કલાત્મક અભિવ્યક્તિ વચ્ચેનો સંબંધ.
હા, વાદ્યો સુધર્યા, રેકોર્ડિંગ આવ્યું, ડિજિટલ પ્રસારણ આવ્યું, ટેકનોલોજીએ ઓર્કેસ્ટ્રાનો અવાજ, એની પહોંચ, એની શક્યતાઓ બધું બદલી નાખ્યું. આ બતાવે છે કે ઓર્કેસ્ટ્રા પરંપરાગત છે, પણ નવીનતા અપનાવીને પોતાની કલાત્મક અભિવ્યક્તિની ભૂમિકાને વિસ્તારવા હંમેશા તૈયાર રહ્યું છે.
ત્રીજી થીમ જે આજે બહુ મહત્વની છે, આર્થિક સ્થિરતા અને કલાત્મક મિશન વચ્ચેનો તણાવ.
આ તો હંમેશા રહેવાનો. ઓર્કેસ્ટ્રા ચલાવવું મોંઘું છે, એટલે બજેટની મર્યાદા અને ઊંચા કલાત્મક ધોરણો જાળવવા કે કંઈક નવું પ્રયોગાત્મક કરવું, એની વચ્ચે હંમેશા ખેંચતાણ રહે. આ આપણને વિચારવા પ્રેરે છે કે કલાનો હેતુ શું? ખાલી બજારને જે ગમે એ આપવું, કે પછી એનું કોઈ ઊંચું સાંસ્કૃતિક ધ્યેય છે જેના આર્થિક મુશ્કેલીઓ છતાં જાળવી રાખવું જોઈએ?
ચોથી થીમ છે સાંસ્કૃતિક વારસાની જાળવણી અને નવીનતા વચ્ચે સંતુલન.
ઓર્કેસ્ટ્રા બે કામ એકસાથે કરે છે. એ ભૂતકાળની મહાન રચનાઓનું સંગ્રહાલય છે, એને જીવંત રાખે છે, પણ સાથે સાથે એ નવા સંગીતકારો માટે પ્રયોગશાળા પણ છે, જ્યાં નવું સંગીત જન્મે છે અને રજૂ થાય છે. આ બંને ભૂમિકાઓ, પરંપરા સાચવવી અને ભવિષ્ય બનાવવું, એના માટે બહુ જરૂરી છે.
અને પાંચમી, જે મને લાગે છે કે આપણા બધાને સ્પર્શેવી છે, સામાજિક કાર્ય અને સમુદાય નિર્માણની ભૂમિકા.
હા, ઓર્કેસ્ટ્રા ખાલી એકલા શ્રોતાને ખુશ નથી કરતો, એ લોકોને ભેગા કરે છે. કોન્સર્ટ હોલમાં સેંકડો લોકો સાથે બેસીને લાઈવ મ્યુઝિક સાંભળવું એક શક્તિશાળી સામૂહિક અનુભવ છે. એનાથી સમુદાયની ભાવના મજબૂત બને છે. આપણે આપણા ગુજરાત ભારતના સંદર્ભમાં વિચારીએ તો જેમ નવરાત્રિમાં હજારો લોકો સાથે ગરબા રમે છે કે કોઈ સારા નાટક માટે ભેગા થાય છે.
હા, એક સામાજિક પ્રસંગ બની જાય છે.
બરાબર. એમ પશ્ચિમમાં ઓર્કેસ્ટ્રા કોન્સર્ટ પણ એક મહત્વનો સામાજિક મેળાવડો છે, સહિયારા સાંસ્કૃતિક અનુભવનું માધ્યમ છે. એનો એક મુખ્ય હેતુ લોકોને કલા દ્વારા જોડવાનો છે.
આ થીમ્સ ખરેખર ઓર્કેસ્ટ્રાના ઘણા પાસાઓને અને એની ગહન ભૂમિકાને સામે લાવે છે. પુસ્તકમાં કેટલાક એવા ધારદાર વિચારો પણ છે જે ટૂંકમાં ઘણું કહી જાય છે. એમાંથી કેટલાક જોઈએ.
હા, હોલોમેનના કેટલાક અવલોકનો ખરેખર વિચારવા જેવા છે. જેમ કે એક વિચાર છે, ઓર્કેસ્ટ્રા માનવતાની સામૂહિક કલાત્મક અભિવ્યક્તિનું કદાચ સૌથી જ જટિલ સ્વરૂપ છે.
આ ખરેખર ઊંડી વાત છે. વિચારોને 80-100 કુશળ સંગીતકારો અલગ અલગ વાદ્યો એક જ સમયે એક જ લયમાં એક જ ભાવથી વગાડે, એ કેટલું અઘરું સંકલન હશે! માનવ સહકારનું આનાથી મોટું ઉદાહરણ શું હોઈ શકે?
બીજો એક વિચાર જે આપણે હમણાં જ ચર્ચ્યો, દરેક ઓર્કેસ્ટ્રા એકસાથે સંરક્ષણાલય અને પ્રયોગશાળા છે, આ એની બેવડી ભૂમિકાને કેટલી સરસ રીતે કહે છે.
કંડક્ટર વિશે પણ એક સરસ વિચાર છે. કંડક્ટર સરમુખત્યાર અને રાજદ્વારી બંને તરીકે સેવા આપે છે.
આ નેતૃત્વની જટિલતા બતાવે છે. કંડક્ટરે પોતાની વાત મક્કમતાથી કહેવી પડે, સરમુખત્યાર જેવી, પણ સાથે સાથે દરેક સંગીતકારને સાથે પણ રાખવા પડે, એમને પ્રેરણા આપવી પડે, રાજદ્વારી જેવી. આ બેલેન્સ વગર ઓર્કેસ્ટ્રા ચાલે જ નહીં, એના કલાત્મક હેતુ માટે આ જરૂરી છે.
અને આ વિચાર તો આજના સમય માટે એકદમ લાગુ પડે એવો છે. સમુદાયના સમર્થન વિનાનું ઓર્કેસ્ટ્રા માત્ર એક મોંઘો, સમયબાહ્ય નમૂનો બની રહે છે.
સાચી વાત. ઓર્કેસ્ટ્રા ખાલી દાતાઓના પૈસે ન ચાલી શકે, એને સમાજના મોટા વર્ગનું સમર્થન જોઈએ. એને સતત બતાવવું પડે કે શા માટે જરૂરી છે, સમાજ માટે એની ભૂમિકા શું છે. જો એ સમાજથી દૂર થઈ જાય તો પછી એ ખાલી ભૂતકાળની એક મોંઘી યાદગીરી બની રહે.
અને છેલ્લો વિચાર જે મને બહુ ગમ્યો, ઓર્કેસ્ટ્રા ઉત્કૃષ્ટ સબલાઇમને લોકશાહી બનાવે છે.
આનો અર્થ એ છે કે સંગીતનો જે ઊંડો, અવર્ણનીય, આત્માને સ્પર્શી જાય એવો અનુભવ છે ને, જેને અંગ્રેજીમાં સબલાઇમ કહે છે, એ ઓર્કેસ્ટ્રા દ્વારા વધુ લોકો સુધી પહોંચે છે. જે અનુભવ પહેલાં કદાચ રાજા મહારાજાઓ માટે જ હતો, એ હવે સામાન્ય માણસ પણ કોન્સર્ટ હોલમાં લઈ શકે છે. આ રીતે કલાના શિખરોને વધુ લોકો સુધી પહોંચાડવાનો ઉમદા હેતુ પૂરો પાડે છે.
આ બધા વિચારો ખાલી સાંભળવા માટે નથી, એમાંથી આપણે આપણા રોજિંદા જીવનમાં પણ કંઈક શીખી શકીએ. શું આ પુસ્તકમાંથી મળતી સમજણના કોઈ વ્યવહારો ઉપયોગો છે?
ચોક્કસ છે. દાખલા તરીકે, કોઈ પણ સંસ્થાના નેતૃત્વ માટે ઓર્કેસ્ટ્રા ઘણું શીખવી શકે, જ્યાં વ્યક્તિગત નિપુણતા પણ જોઈએ અને ટીમવર્ક પણ જોઈએ. જેમ કે કોઈ કંપનીની ટીમ હોય, કે રમતની ટીમ, કે હોસ્પિટલની ઓપરેશન ટીમ.
હા, ત્યાં લીડર, કંડક્ટર અને ટીમ સંગીતકારો વચ્ચે સંકલન કેવી રીતે કરવું એ શીખી શકાય.
બરાબર. પછી સમુદાય નિર્માણ, કમ્યુનિટી બિલ્ડિંગ. ઓર્કેસ્ટ્રા જે રીતે સ્કૂલોમાં જાય છે, લોકો સુધી પહોંચવાના કાર્યક્રમો કરે છે, એમાંથી બીજી સંસ્થાઓ, મ્યુઝિયમ, લાઇબ્રેરી, થિયેટર ગ્રુપ પણ શીખી શકે કે સમાજ સાથે કેવી રીતે જોડાવું.
પેલી પરંપરા અને નવીનતા વચ્ચે સંતુલન રાખવાની વાત પણ ઘણી જગ્યાએ લાગુ પડે.
બિલકુલ. દુનિયા બદલાય ત્યારે પોતાના મૂળ સિદ્ધાંતો જાળવી રાખીને નવું કેવી રીતે અપનાવવું એ ઓર્કેસ્ટ્રાના ઇતિહાસમાંથી શીખવા મળે. અને હા, જે લોકો કલા સંસ્થાઓ ચલાવે છે એમના માટે તો ફંડિંગ, ઓડિયન્સ ડેવલપમેન્ટ, પ્રોગ્રામિંગ વિશે સીધી ટિપ્સ મળે જ છે.
અને આપણા જેવા સામાન્ય સાંભળનારા માટે શું ફાયદો?
સૌથી મોટો ફાયદો એ કે આ બધી સમણ સાથે જ્યારે આપણે ઓર્કેસ્ટ્રા સાંભળીએ, લાઈવ કે રેકોર્ડિંગ પર, ત્યારે આપણો અનુભવ વધુ ઊંડો બને. આપણે ખાલી સૂરો નથી સાંભળતા, પણ એની પાછળનો ઇતિહાસ, માણસોની મહેનત, ટેકનોલોજી, સંસ્કૃતિ, એ બધું અનુભવીએ છીએ. સંગીત સાથેનું આપણું કનેક્શન વધુ મજબૂત બને છે.
ખરેખર આ પુસ્તક ઓર્કેસ્ટ્રાને જોવાની દ્રષ્ટિ જ બદલી નાખે છે. આટલી બધી ચર્ચા પછી તમને વ્યક્તિગત રીતે કઈ વાત સૌથી વધુ સ્પર્શી ગઈ, કે કઈ વાત જાણીને નવાઈ લાગી? મારા માટે સૌથી નવાઈની વાત એ હતી કે ઓર્કેસ્ટ્રા જેવી આમ જુઓ તો પરંપરાગત લાગતી સંસ્થા ટેકનોલોજી સાથે આટલી બધી જોડાયેલી છે અને સતત બદલાતી રહી છે. આપણે ઘણીવાર કલા અને ટેકનોલોજીને અલગ માનીએ છીએ, પણ અહીં તો બંને સાથે ચાલ્યા છે. અને પેલી કંડક્ટરની સરમુખત્યાર અને રાજદ્વારીવાળી વાત, એ નેતૃત્વના દ્વંદ્વ વિશે વિચારવું રસપ્રદ રહ્યું.
મને સૌથી વધુ પ્રભાવિત એ વાત કરી ગઈ કે ઓર્કેસ્ટ્રા ખરેખર સમાજનો અરીસો કેવી રીતે છે. એના ઉતાર ચઢાવમાં, એના સંઘર્ષોમાં, એની સફળતાઓમાં આપણને પશ્ચિમી સમાજના છેલ્લા 400 વર્ષના ઇતિહાસની ઝાંખી મળે છે. અને બીજું, આટલા બધા ફેરફારો આવ્યા, યુદ્ધો થયા, આર્થિક સંકટો આવ્યા, સંસ્કૃતિ બદલાઈ, છતાં ઓર્કેસ્ટ્રા ટકી રહ્યું, અનુકૂલન સાધતું રહ્યું, એ એની તાકાત અને એના મૂળભૂત હેતુની શક્તિ બતાવે છે.
તો આજની વાતચીતનો સાર એ છે કે ઓર્કેસ્ટ્રા ખાલી ભૂતકાળની વસ્તુ નથી, એ માનવ સહકાર, કલાત્મક શ્રેષ્ઠતા અને સહિયારા અનુભવની શક્તિનું જીવંત પ્રતીક છે. એ શીખવે છે કે વ્યક્તિગત પ્રતિભાને એક મોટા હેતુ માટે કેવી રીતે જોડી શકાય અને સંસ્થાઓ પરંપરા અને પરિવર્તન વચ્ચે સંતુલન રાખીને કેવી રીતે ટકી શકે અને વિકસી શકે.
અને આ ચર્ચાના અંતે એક વિચાર મૂકી જઈએ સૌ માટે. આજનો યુગ જુઓ કેટલો ઝડપી છે, ડિજિટલ છે, બધું વ્યક્તિગત અનુભવો પર કેન્દ્રિત છે. તો આવા સમયમાં ઓર્કેસ્ટ્રા જેવા મોટા સામૂહિક જીવંત કલા અનુભવોની ભૂમિકા શું ઓછી થઈ રહી છે, કે પછી આવા માનવીય જોડાણ અને સહિયારા સૌંદર્યના અનુભવોની જરૂર આપણને પહેલા કરતાં પણ વધુ છે આપણી માનવતાને જીવંત રાખવા માટે?
આ પ્રશ્ન સાથે જ આપણે આજની એકત્ર જ્ઞાન ગોષ્ઠી અહીં સમાપ્ત કરીએ છીએ. પરિમળીશું આવતા અંકે. એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.